તારીખ 17/6/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 384 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 299.
જે અવસ્થા સ્વરૂપ મહિમાનો વિષય ચાલે છે. તારામાં જો તારામાં નિદાન મળેલા છે, ઠસોઠસ નિદાન મળેલા છે, તેને જો તારામાં શું ખામી છે ત્યાં ચાલે છે. તારામાં શું ખામી છે, કયા પ્રકારની ખામી છે, શી ખામી છે એટલે કયા પ્રકારની ખામી છે. તારામાં પૂરું સુખ છે, પૂરું જ્ઞાન છે, અને એ સિવાય તારામાં બધું છે. જો કે જીવને સુખની જરૂરત છે અને સુખનો અનુભવ થાય તો પછી બીજું કાંઈ જોઈતું નથી. જ્ઞાન પણ ઓછું જાણવાનું દુઃખ છે, પણ જ્યાં પૂર્ણ સુખ પ્રગટ છે ત્યાં પૂર્ણ જ્ઞાન છે. અથવા સ્વરૂપમાં પૂર્ણ સુખ છે તો સાથે સાથે પૂર્ણ જ્ઞાન પણ છે, અને એવા અનંત ગુણ છે. એટલે પછી કાંઈ જોઈએ એ પ્રશ્ન રહેતો નથી. જો કાંઈ જોઈએ નહીં તો નહીં તો બધું છે એમ આવી જાય છે. તારામાં પૂર્ણ સુખ છે, પૂર્ણ જ્ઞાન છે, અને બધું છે. સુખ અને જ્ઞાન તો શું પણ કોઈ પણ ચીજ બહાર લેવા જવી પડે એમ નથી. ગુરુમુખી જગતના જળ પદાર્થો તો બહાર જ છે, એ તો આત્મામાં નથી. પણ આત્માને વિશે એની જરૂર પણ નથી એમ છે. ખરેખર કોઈ પર ચીજથી આત્મા સુખી છે એ વસ્તુના સ્વરૂપમાં નથી, તેથી કોઈ પર ચીજની જરૂર નથી. ઉલટાનું પર ચીજની જરૂરિયાત સ્વીકારતા આત્મા દુઃખી છે, દુઃખી થાય છે. પર ચીજને જોઈએ એમ ગણતા એમ લેતા તો પર ચીજ સંબંધની ઉપાધિ અનિવાર્ય એમ જ દુઃખરૂપ છે. એટલે કોઈ પણ ચીજ બહારની ચીજ લેવા જવી પડે કે બહારની ચીજ લેવા જવી એનો કોઈ અવકાશ આત્મ સ્વરૂપને વિશે નથી. જીવ માને તો એમ છે, જીવને નમાનન થાય, નવાદ ગળે ઉતરે તો પણ એમ જ છે. વસ્તુ સ્થિતિ તો એમ જ છે. આમ સ્વીકારીને સ્વરૂપને પરિપૂર્ણ પોતાના સ્વરૂપ શ્રી સંપન્ન પૂર્ણ સંપન્ન સ્વરૂપને સમજીને કેવળ સ્વરૂપમાં જ તું પ્રવેશ કર એમ કહેવું છે. એકવાર તું અંદરમાં પ્રવેશ કર આમ સમજીને તું અંદરમાં પ્રવેશ કર, અથવા આમ સમજીને બહારથી નિવૃત્ત થઈને બીજા પદાર્થો પ્રત્યેના પરિણામથી નિવૃત્ત થઈને ઉપાધિથી નિવૃત્ત થઈને તું અંદરમાં પ્રવેશ કર. અંદરમાં પ્રવેશ કર એટલે તારા સ્વરૂપમાં પરિણામને જો. બહારમાં જે પરિણામ જોડવામાં આવે છે એના બદલે તું તારા સ્વરૂપને વિશે પરિણામને જોડ. બધું અંદર છે, બધું શબ્દનો ઘણો પ્રયોગ છે, બધું છે અંદર, પૂર્ણ જ્ઞાન છે, બધું છે. અહીંયા કહે છે બધું અંદર છે, કોઈ ચીજ બહાર લેવા જ નહીં પડે એવી નથી. બધું અંદર છે એટલે તારે જોઈએ તે બધું અંદર છે. સુખ શાંતિ આનંદ જ્ઞાન જે કાંઈ તારે જોઈએ તે બધું અંદર જ છે. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. કેવા વિચાર?
જો નહીં
જોવાનું છે, તારામાં છે તેને જોઈને બે વાત ચાલે છે. એક તો આત્માનો સ્વતત્વનો સ્વરૂપનો વિચાર કરવો અને સ્વરૂપની જોવું. જોવામાં પણ જ્ઞાનની પ્રવૃત્તિ છે, વિચારમાં પણ મુખ્યપણે જ્ઞાનની પ્રવૃત્તિ છે. વિચારમાં જ્ઞાન સાથે સાથે રાગની પણ પ્રવૃત્તિ છે. તો રાગનો જે ભાગ છે એનો પ્રકાર કેવો હોવો જોઈએ કે એમાં કશાય રસ મળો પડેલો હોવો જોઈએ એ વાત લીધી છે. એટલે તે વિચારને, વિચારના વિચાર જે મુખ્ય સાધન છે તે વિચારને વૈરાગ્ય એટલે ભોગ પ્રત્યે અનાસક્તિ અથવા બાહ્ય પદાર્થને વિશે સુખબુદ્ધિ ન થવી તે અહીંયા કામ છે. સુખબુદ્ધિ, સુખનો અભિપ્રાય, સુખનો વિશ્વાસ ન રહેવો તે, અને ઉપશમ એટલે કષાયાદીના કષાય રસનું ઘણું જ મંદપણું. એ વિચારને બે મુખ્ય આધાર છે. ચર્ચા પ્રવે ચાલી છે કે તત્વ વિચારનો વિષય આપણા મુમુક્ષુ સમાજમાં વિશેષપણે છે અને બીજી ક્રિયાઓ ઓછી છે, અથવા બીજી ક્રિયાઓનું પ્રાધાન્ય નથી પણ તત્વજ્ઞાનનું અને તત્વ વિચારનું પ્રાધાન્ય છે. ત્યાં એ વિચાર કયા પ્રકારથી હોવો જોઈએ અહીં તો આધાર લીધો છે. એ વિચારને શું આધાર છે, નહીતર તે વિચાર નિષ્ફળ જાય. અથવા તો જો એ પ્રકારે વિચાર ન હોય, બાહ્ય પદાર્થમાં સુખબુદ્ધિ સુખના વિશ્વાસ સહિતનો જો વિચાર હોય અને કષાય રસ તેવા ને તેવા હોય તો તે તત્વ જ્ઞાનનો વિચાર તત્વ પ્રાપ્તિ માટે અને અનુભૂતિ માટે સફળ નહીં થાય. સફળ તો નહીં થાય પણ એનું કદાચ વિપરીત પરિણામ પણ આવશે. અને એમાં શુષ્ક જ્ઞાન સ્વચ્છંદ અતિ પરિણામી પણ અનેક પ્રકારના વિકલ્પનું વધવું, ભલે તત્વજ્ઞાન સંબંધી હોય પણ વિકલ્પનું વધવું, વિકલ્પની ગતિનું વધવું, જેને ચંચળતા કહે છે. અને પછી ક્યાંક સંદેહની પણ ઉત્પત્તિ, જ્ઞાન સ્થૂળ થવાથી અથવા તે પ્રકારના મતે વિપર્યાસોને લીધે અનેક જગ્યાએ સંદેહનું ઉત્પન્ન થવું પણ બનશે, નિશંક નહીં થઈ શકે. એ બધા માર્ગથી પડવાના કારણો છે, માર્ગે ચડવાના કારણો નથી પણ માર્ગથી એ પડવાના કારણો છે. અતિ પરિણામે પણ એટલે જાણપણું થઈ જાય અને એને એમ લાગે કે મને ઘણું જ્ઞાન છે, અથવા હું બહુ સમજ્યો છું, હું ઘણું સમજ્યો છું, ઘણું વાંચ્યું છે, ઘણું વિચાર્યું છે, ઘણા વર્ષો સુધી મેં આ તત્વજ્ઞાનના વિષયનો પરિચય કર્યો છે, તેથી એ વિષયની અંદર હું ઘણો આગળ વધેલો છું. એવી જે ગેરસમજણ, સમજણ નહીં પણ એ ગેરસમજણ છે, એ અતિ પરિણામી પણ છે. એમ કહ્યું ને, તારામાં છે તેને જોને જોવું છે એને અવલોકન કર્યું. બે વાત આવે છે, વિચારની પણ વાત આવે છે અને અવલોકન કરવાની વાત પણ આવે છે. જ્યાં પદાર્થનો નિર્ણય કરવો છે ત્યારે પ્રથમ વિચારણા ચાલે છે, પણ એ શક્તિ છે, બિનશક્તિ નથી. અવલોકનથી દિશામાં ફેર પડે છે, વિચારમાં જે બાહ્ય લક્ષ છે પણ તોય તે ત્યાં, એમ તો એમ કહેવાનું છે કે ભલે વિચારણાનું જે સ્ટેજ હોય તો પણ આ બે એના જે આધાર છે, પાયા છે, એ હોવા જોઈએ. તો એ વિચારમાંથી તું પડીશ નહીં, નહીતર વિચાર કરતા કરતા એ તત્વોનો વિચાર કરતા કરતા પણ એઠે પડીશ. શું
પરિસ્થિતિ
અવલોકનમાં તો વિચારોને ઊંચી પછી આગળ વધેલો જોઈએ છે. અવલોકન પૂરતે એવો પરિણામનો પ્રકાર છે કે જેમાં કષાય રસ નિયમથી ઘટે ઘટેને ઘટે છે, તૂટે ન તૂટે એવું બને નહીં, એ સહજ છે. અને ત્યાં સુખનો વિશ્વાસ છે એ પણ તૂટે, કષાય રસ પણ તૂટે, એ તો એનો શુદ્ધ જ ઉપાય છે, એનો ડાયરેક્ટ ઉપાય છે. વિચાર છે એમાં તો હજી ઇનડાયરેક્ટ વાત છે, આ તો સિદ્ધિ જ વાત છે, આગળની વાત છે. સિદ્ધ સિદ્ધ જ તે, સિદ્ધ જ મારણ છે. પણ કોઈ મુમુક્ષુ જીવને એવી પરિસ્થિતિ અનિચ્છા એ પણ હોય છે કે અવલોકન કરવું હોય તો થતું નથી, અને વિચારની ભૂમિકા તો એની સ્વાભાવિક ભૂમિકા છે. એ જેમ બીજા પદાર્થોના વિચાર કરે છે, જેમ સંયોગના વિચાર કરે છે, દેહાદીના વિચાર કરે છે, એમ શાસ્ત્રના આધારે, શાસ્ત્રના નિમિત્તે, શ્રવણના નિમિત્તે વિચાર કરી શકે છે. એ એટલું અઘરું નથી જેટલું અવલોકન એને અઘરું પડે છે. તો એને પણ ત્યાં એકનું માર્ગદર્શન અહીંયા છે કે સાથે સાથે જો આ બે વાત નહીં હોય તો એ વિચારનું ફળ વિફળ થશે, સફળ નહીં થાય, એટલી વાત અહીંયા લેવી છે. એથી પણ એ વિચારને સહેલો કરવા માટે, એ વિચાર દર્શનને વહેલું વધુ સફળ કરવા માટે સત્પુરુષની વાત લીધી છે, નિમિત્તની વાત લીધી છે. કેમ કે જીવ અહીંયા આ પરિસ્થિતિમાં જીવ નિમિત્તાધીન દ્રષ્ટિવાળો, અથવા જેવા જેવા નિમિત્તો એને મળે છે તદ અનુસાર એના પરિણામ થાય એવી યોગ્યતા ધારણ કરી ઉભેલો છે. તો એને એમ કહે છે કે સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણો કરીને થતો નથી. આવો વિચાર નથી થતો, યથાર્થ વિચાર વિચાર કરે કોઈ, પણ સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણપૂર્વક જે વિચાર હોય છે તે વિચાર બરાબર ચાલે છે. સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ, સત્પુરુષના વિચારનું યથાર્થ ગ્રહણ અને સત્પુરુષની પ્રતીતિ, પ્રતીતિપૂર્વક ગ્રહણ, કે જે આ કહે છે તે પરમ સત્ય છે. મારે એ સત્ય સમજી લેવું જરૂરી છે, ન સમજાતું હોય તો, અને સમજાતું હોય તો એનો સીધો સ્વીકાર કરવાની વાત છે, બીજા વિકલ્પની ત્યાં કોઈ જરૂર નથી. એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામેથી થાય છે. શું છે આખું વાક્ય? કે સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કેવી રીતે થાય છે, કે સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાને લીધે, એટલે એવું એની પાછળનો એક અભિપ્રાય એવો છે કે આ સત્પુરુષ છે એમ પ્રતીતિ થાય તો એ સર્વોત્કૃષ્ટ કલ્યાણનું નિમિત્ત છે, નિર્વાણ પદનું એ નિમિત્ત છે એમ હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામે છે, તે સત્પુરુષના વચનનું ગ્રહણ થાય છે. નહીતર વચનનું ગ્રહણ થતું નથી, વિચારથી સંમત થવું, હા પાડવી જેને કહે ને અમે હા પાડી છે એક વાત છે, અને ગ્રહણ થવું એ તદ્દન બીજી વાત છે. જ્યારે ગ્રહણ થાય છે ત્યારે એ અંદર ઉતરે છે, એને ગ્રહણ થયું અને ખાલી હા પાડે છે એ આજે હા પાડે છે કાલે કદાચ ના પણ પાડશે, એનો કોઈ ભરોસો એ પરિસ્થિતિ છે. હા ઉનાળ છે એટલે ત્યાં તો એનો પ્રતીતિ છે, એમાં તો વિશ્વાસ આવ્યો છે અને એ બરાબર યથાર્થપણે આગળ વધવાની ભૂમિકા તૈયાર થઈ છે. અહીંયા હા પાડી હોવા છતાં પણ બીજી વીમો છે, કઈ બાજુ જશે એનો વીમો છે. કોઈ જીવ પાછું પ્રતીતિમાં આવે, કોઈ જીવને પાછું પ્રતીતિમાં ન આવે તો વળી એનો શંકા પડે અથવા એનો નિષેધ આવે, એ વગેરે પ્રકાર ઉત્પન્ન થઈ જાય. ઘણું કરી એકબીજા કારણોને અન્ય અન્ય આશ્રય જેવું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, અન્ય અન્ય આશ્રય છે. કોઈને સત્પુરુષના અનન્ય આશ્રય ભક્તિના પરિણામથી કસાયરસ મળવા પડે છે, ભોગાદીમાં સુખબુદ્ધિ ઉત્પન્ન થતી નથી અને પદાર્થમાં યથાર્થ નિશ્ચિત થાય છે. તો કોઈને ભોગાદીમાં અને કસાયરસના મળાપણામાં સત્પુરુષના પ્રત્યે વિશેષ ભક્તિ ઉત્પન્ન થાય છે એ મુખ્યતાથી, અને એ રીતે આગળ વધે છે. કોઈને આમ પણ થાય છે, કોઈને આમ પણ થાય છે, બે વાત. અનન્ય એટલે અન્ય નિમિત્તે, એને અનન્ય કહે છે, જેને અન્ય પણ નથી જેટલું એ પોતાના આત્મા માટે કરવા તૈયાર છે એટલું જ એ સત્પુરુષ માટે કરવા તૈયાર છે. અને અનન્ય પણ કહે છે, અન્ય પણ નહીં કે અનન્ય પણ નથી. આમ કહેતા આ લોકો કે અમારે આપસમાં એટલો બધો પ્રેમ છે કે ક્યાંય જુદાઈ નથી, અમારી અમારે ક્યાંય જુદાઈ નથી, કોઈ જુદું નથી. અમારે બે ભાઈઓ હોય, કુટુંબમાં આવી ગયો સ્નેહ, મિત્રોમાં આવી રહ્યો સ્નેહ, અમારે કાંઈ જુદું નથી. મારું તારું કાંઈ વિકલ્પ નથી. જેને જેમ ઠીક લાગે એમ કરે છે, કોઈના પ્રત્યે કોઈને વિકલ્પ નથી. એના કરતા થોડોક વિશેષ વાત છે આની અંદર કે અહીંયા તો કલ્યાણ થવાના સર્વોત્કૃષ્ટ કારણ જોવામાં આવે છે. એટલે જેમ કોઈ સાક્ષાત પરમેશ્વર કલ્યાણનું સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે, એ સ્થાને એ સત્પુરુષને જોવે છે. કેમ કે નિમિત્તત્વ બંનેમાં સરખું છે માની, એટલે અનન્ય કારણ દેખાય છે. અનન્ય આશ્રય ભક્તિ, આશ્રય એટલે એ કહે છે તે સર્વમાન્ય અથવા સર્વાર્પણ બુદ્ધિ, સર્વાર્પણ બુદ્ધિ જેને કહે છે એને આશ્રય ભક્તિ પણ કહે છે. સર્વાર્પણ બુદ્ધિને આશ્રય ભક્તિ કહે છે. અનન્ય આશ્રય ભક્તિ એટલા બે શબ્દને શ્રીજીએ પોતે અવતરણ ચિહ્ન કરેલું છે. એ વાત ઉપર જરા વજન આપ્યું છે. બહુ સહેલામાં સહેલો ઉપાય દર્શન મૂળથી હળવો થવામાં, દર્શન મૂળનો રસ કાપવામાં સહેલામાં સહેલો ઉપાય. એટલે એ વાતને દોહરાવે છે. તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ક્ષણ આધાર મૂલ્યો અનુભવ પ્રમાણનો, આગમ પ્રમાણ, યુક્તિ પ્રમાણ, ન્યાય પ્રમાણ, અનુમાન પ્રમાણ એમને અનુભવ પ્રમાણ લીધું. તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને, સાચો મુમુક્ષુ હોય તેને સત્પુરુષને આશ્રય ભક્તિ અહમ ભાવ આદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે, જે તત્વના વિચારો છે તેનું ફળ આવે તે માટે, તેનું ફળ સાનુભૂતિ છે. તે આશ્રય ભક્તિ ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે, ઉત્કૃષ્ટ સાધન થાય છે. આ વાત એમને અનુભવમાં આવેલી છે. અનુભવથી એ વાત પોતે કહે છે. પ્રશ્ન થવા યોગ્ય વિષય એટલો છે કે એમને કોઈ સત્પુરુષ મળ્યા નથી આ ભાવમાં, તો આટલી બધી વાત નાખે છે. જેને કોઈ જીવને સત્પુરુષ મળ્યા હોય અને એને સમ્યક દર્શન આદિ ભાવ પ્રાપ્ત થતા કલ્યાણ થયું હોય એને તો પારાવાર ભક્તિ આવે, કે એની ભક્તિ તો અનન્ય ભક્તિ હોય. પણ જેમના જીવનમાં એવું દેખાતું નથી એ આટલી બધી કેમ વાત કરે છે, આ પ્રશ્ન થવા જોઈએ છે. હવે એમ કે છે કે આ અમારા અનુભવની વાત છે, આ કોઈ એમાં વાંચી વિચારીને અધરથી નક્કી કરી છે કોઈ પુસ્તકના આધારે, એવી વાત કોઈ નથી. જાતિ સ્મરણ છે એટલે પૂર્વભાવનો વાત ગુપ્ત રાખીને, હાથમાં રાખીને વાત કરે છે. સત્પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે. કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી પણ સત્પુરુષમાં વર્તે છે. સત્પુરુષને છોડીને કોઈ આગમનો આધાર લીએ છે તો એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશમાં ચાલ્યો જાય છે. એ તો આગળ 661માં કહી ગયા છે. અહીંયા એ વિષય ખોલે છે કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી. પરમાર્થ આત્મા એટલે વાસ્તવિક આત્મા તો પ્રગટપણે સત્પુરુષમાં વર્તે છે. નાના બાળકને ગુલાબના ફૂલનું ગુલાબી રંગનું વર્ણન કરે, ગુલાબી રંગ દેખાડ્યા વિના, તો કોને ખબર ગુલાબી રંગ કેવો હશે? એને કેમ કે કઈ કલ્પના થશે? પણ ગુલાબનું ફૂલ દેખાડી દઈએ તો જો ગુલાબી રંગ આને કહેવાય, તને જે દેખાય છે એને ગુલાબી રંગ કહેવાય. તો જ્ઞાન પ્રાપ્ત થવાનું, ગુલાબના ફળનું ગુલાબી રંગનું જ્ઞાન પ્રાપ્ત થવાનું સાધન એનું વર્ણન નહીં થાય, પણ એને જે દેખાડશે તે થશે. બસ આટલો ફેર છે બે વચ્ચે. શાસ્ત્ર અને પ્રગટ સત્પુરુષના પ્રત્યક્ષ યોગમાં આટલો તફાવત છે કે જે ચીજ અનંતકાળથી પોતે જોઈ નથી એનું વર્ણન શાસ્ત્ર ખચિત કરે છે, છતાં અરૂપી એવો પદાર્થ, વિકલ્પાતીત એવો પદાર્થ, વચનથી અગોચર એવો પદાર્થ અને માત્ર અનુભવ ગોચર એવો જે પદાર્થ, એ બેને દર્શાવવામાં શાસ્ત્ર અને સત્પુરુષની તુલનાત્મક સમીક્ષા કરવામાં આવે તો શાસ્ત્રને ગૌણ કરીને ભલે આચાર્યોનું ગણધર્મનું લખેલું પરોક્ષજીનો ઉપકાર, પ્રત્યક્ષ સદગુરુ સમનની પરોક્ષજીનો ઉપકાર, એ વિષયને જે આત્મસિદ્ધિમાં રાખ્યું શાસ્ત્રની તો જ્ઞાની નહીં માની છે, પંડિત તો અજ્ઞાની નહીં માની છે. એ તો બહુ મોટો ફેર છે. કેમ કે પેલા પંડિતે તો ચીજ જોઈ નથી ને ધારેલું છે, કઈ કલ્પના કરેલી છે એની વાત છે, અને શાસ્ત્રકારે તો આત્મા અનુભવ્યો છે ને એનું, છતાં બહુ મોટો ફેર છે એમ લેવું છે. એટલી વાત વિશેષ છે. પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. 1952માં લખી ગયા છે. મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય, જો કોઈ સત્પુરુષ બુદ્ધિમાન હોય, એક તો તકલીફ એ છે આ કાળમાં કે હોય તો જડવા મુશ્કેલ છે, પ્રાય હોય નહીં, હોય તો મળવા મુશ્કેલ છે. જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાય જ્ઞાનની યાચના કરવી ન ઘટે. ઠીક, એને જ્ઞાનની માગણી ન કરવી, પ્રશ્ન પૂછવાની પદ્ધતિ વિશેષ છે. એથી બીજી વાત કરે છે કે પ્રાય જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમ આદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. એટલે એમના આશ્રય ભક્તિમાં રહેતા ભોગાદિ પ્રત્યેનો રસ ઘટે અને પ્રકૃતિને રસ ઘટે, કષાય રસ ઘટે, એ પ્રકારની યોગ્યતા અને પાત્રતામાં આવવાનો પ્રયત્ન કરવો ઘટે એમ કે છે. જો પાત્રતામાં ન હોય તો પણ એને જે સમાગમ છે અથવા જે યોગ છે એ ધાર્યું પરિણામ લાગતું નથી, આવતું નથી. એનું કારણ એ છે. આ પ્રશ્ન પૂછો તો એક વાર પૂછું બેન છે કે આ શ્રીમદજી જ્ઞાનની ના પાડે છે કે મુમુક્ષુએ જ્ઞાનની યાચના ન કરવી, એવું શા માટે કહે છે? બસ આટલો જ પ્રશ્ન. એ તો એને સહજ માત્રમાં મળવાને મળશે, માગવાની જરૂર નથી. જો કોઈ મુમુક્ષુ યથાર્થ પાત્રતાથી સત્સમાગમમાં આવે છે તો જ્ઞાનીનું જીવન એવું છે, એનું પરિણામ એવું છે, અને એની વાણીમાં તો બીજો કોઈ ઇનાર એમાં જે પરમાત્મા છે, જે પરમ તત્વનો એને કોઈ અલૌકિક મહિમા છે, વચનાતીત મહિમા છે, એની વાણીમાં એ વાત તો આવેલા રહેવાની નથી. એ તો હૃદય છે એ તો બહાર આવ્યા વિના, દરેકનું પોતાનું હૃદય બહાર આવે છે, એ આવ્યા વિના રહેવાનું નથી. પૂછવાની કે માંગવાની એને જરૂર નથી. ફક્ત એ તો એના પ્રત્યેના બહુમાનના પરિણામમાં આવું જોડે એવી જે પાત્રતા, એ પાત્રતા પર્યાપ્ત છે. એ ભૂમિકામાં એ પ્રકારનું થાય છે. અને વગર માગે આપે એ બે વચ્ચે કઈ ફેર લાગે છે? એક ચીજ તમને સામેથી દેવામાં આવે તમારી યોગ્યતા લીધે, કેમ કે એ બહુ સ્વાભાવિક છે કે જે અનંત સુખના ભંડારથી પોતે સુખી છે અને એની પ્રાપ્તિ માટે જે આશ્રય ભક્તિમાં આવ્યો છે, શું કરવા આવ્યો છે એને ખબર નથી. એ કઈ વેપાર કરવા આવ્યો નથી, બીજી સંસારના પદાર્થોની માગણી કરવા તો આવ્યો નથી. એને ખબર છે કે આ જીવ આશ્રય ભક્તિમાં અનન્ય ભાવે વર્તે છે, તો એનો હેતુ તો ખબર છે કે આને શું જોઈએ છે. શું જોઈએ છે છતાં માગતો નથી મારો, આ એક વિશેષતા છે. શું કોઈ પણ માણસ તીવ્ર જરૂરિયાતમાં હોય ને છતાં ન માગે તો એની લાયકાત કેટલી. ફરીથી રામથી જો કે એને ઘણી જરૂર છે પણ છતાં માગે નહીં મોઢે છે, તો એની યોગ્યતા કેટલી. માગે એના કરતા નહીં માગનાર આગળ છે. શું કહ્યું ખ્યાલ આવે છે? એવી યોગ્યતા માન કે આપ પુરુષના યોગમાં એવી યોગ્યતામાં એ વાત છે. એ આ પ્રકરણ એમને જે ખુલ્યું છે એ તો કોઈ ગજબ ખુલ્યું છે. આ વિશે આ પ્રકરણમાં શ્રીમદજીની માસ્ટરી છે એમ કહી જબરદસ્ત અભ્યાસ છે એ વિષયનો. ગમે તેમ પણ એ વિષયમાં એમનો ઉપયોગ બહુ ચાલ્યો છે, ઘણો ચાલ્યો છે. એટલે પાત્રતાના વિષયમાં અને સત્પુરુષના યોગના વિષયમાં બહુ ખૂબી ભરેલી વાતો, રહસ્યપૂર્ણ વાતો એમણે પત્રમાં મૂકી દીધી છે. એની યોગ્યતા પ્રાપ્ત કરવાનો ઉપાય કરવો ઘટે કે તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે, એટલે એવી પાત્રતા પ્રાપ્ત થયે, જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે. બહુ સહેલાઈથી એનું પરિણામ આવી જાય છે અને તે યથાર્થ વિચાર અને જ્ઞાનનો હેતુ થાય છે. એવું સત્સમાગમ પ્રાપ્ત થવા અર્થે બાહ્ય નિવૃત્તિ આવશ્યક છે. એના ઉપર વાત લે છે કે જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાથી મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના અપવાદ રાખ્યો છે. વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે, કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે અથવા વર્ધમાન થતી નથી. બીજી જગ્યાએ એમ કે છે 900 માં, આ 700 600 કે 900 છે કે એની પ્રવૃત્તિ સંક્ષેપ કરી લેવી. કોઈ પ્રાપ્ત થયો હોય એની પ્રવૃત્તિને સંક્ષેપ છે. સત્પુરુષની ઓળખાણ થી જીવને દુર્લભ છે, એ મહત્વની એવી ઓળખાણ થઈ નિશ્ચય થાય કે આ જ સત્પુરુષ છે તો તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, બાહ્ય પ્રવૃત્તિને એને સંકોચી લેવી, સંક્ષેપ કરી લેવો, પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્યને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગો કરીને જોવા, આ બીજી શરત છે. બહારમાં ફેરફાર કરવો, અંદરમાં સરળતા ઘણી રાખવી. જે જીવ પોતાના દોષ જોવા પ્રત્યે ઉપયોગ રાખે છે તેની સરળતા ઘણી છે, અથવા તેને સ્વચ્છંદ થવાનો અવકાશ નથી. જોવા જોઈને તે પરીક્ષણ કરવા, એટલે એવા દોષનો નિષેધ કરવા, અને સત્સંગ અર્થે સત્સંગ પ્રાપ્ત કરવા, અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. કેટલી અર્થંતા માગે છે, પણ સત્સંગથી દૂર થાય એવો કોઈ પણ પદાર્થ અથવા પ્રસંગ વિશેષ નહીં અથવા આકર્ષણ થવા દેવા યોગ્ય નથી. તેને પ્રમાદથી અથવા રસગારવાદી દોષે, રસગારો એટલે ખાવું પીવું વગેરે ભોગમાં જરા રસ વિશેષ પડી જાય તો સત્સંગ પ્રાપ્ત થયો હોવા છતાં પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ પ્રવાહ થતો નથી, એટલે પ્રાપ્ત સત્સંગ પણ નિષ્ફળ જાય છે. એટલી વિશેષ વાત સુસ્વામી પુત્રના 11 નંબરના પારિગ્રાફમાં આ પત્રમાં એમને નંબર આપ્યા છે, તે પારિગ્રાફ છે એમાંથી 11 નંબરના પારિગ્રાફ. વિચારના પ્રક્રિયા છે એ વાત લીધી, તત્વ વિચારને સાથે આ બધું આવશ્યક છે. અહીંયા તો થોડી વિશેષ વાત એ છે કે એ વિચારથી આગળ વધીને તું તારામાં છો, તારા સ્વરૂપમાં તું જો તો તું અંદર પૂર્ણ સુખ અને પૂર્ણ જ્ઞાન ને બધું છે. તારા શું તારા સ્વરૂપથી પરિપૂર્ણ સંપન્ન છો એને તું જો, એનો વિચાર કરવાની પણ એને તું જો. તો જે વિચારની વાત કરી એટલે આવ્યા પછી આગળ જઈને હવે આ વાત કરી છે, એ ભૂમિકાથી આગળ જઈને વાત કરવી છે. નહીતર તો જોઈ જ નહીં શકે, અવલોકન કરવું હોય તો કરી નહીં શકે. સુખ અને જ્ઞાન તો શું, પૂર્ણ સુખ અને પૂર્ણ જ્ઞાન તો શું, પણ કોઈ પણ ચીજ બહાર લેવા જેવી પડે એમ નથી, અથવા કોઈ ચીજની અપેક્ષા થાય એવી વસ્તુનું સ્વરૂપ નથી. એકવાર તું અંદરમાં પ્રવેશ કર, પ્રવેશ કર એટલે વ્યાપ વ્યાપક ભાવે અનુભવ કર, એને પ્રવેશ કર્યો એમ કહેવામાં આવે છે. જેમ પદાર્થના પ્રવેશ કરી જાય છે, કરી શકતો નહીં હોવા છતાં પણ ભાવે પ્રવેશ, દ્રવ્ય પ્રવેશ કરી શકતો નહીં હોવા છતાં ભાવે પ્રવેશ કરે છે. પણ અહીંયા તો પોતાનું જ સ્વરૂપ છે એટલે એમાં વ્યાપી વ્યાપક ભાવે અનુભવ કર, બધું અંદર છે. તમે જોઈએ કે બધું જ અંદર છે એક વાતનું વ્યાપી વ્યાપક ભાવે અનુભવ કર. બધું એટલે વિસ્તાર કરવા જાય તો અનંત કાળે જેનું વર્ણન પૂરું ન થાય એટલા અનંત ગુણ છે. કેટલા?
અનંત.
પ્રણમ કાળના સમયો કરતા એક આત્મામાં અનંત ગુણ છે. તો ભૂતકાળના અનંત તો ચાલ્યા ગયા સમયો, ભવિષ્યના અનંત રહ્યા. ભૂતકાળના અનંત ચાલ્યા ગયા, ભવિષ્યના અનંત રહ્યા છે. આવા બે ભાગ તો અનંતમાં પડી ગયા છે. પણ ત્રણેય કાળના અનંત સમયોથી પણ ગુણો વધારે છે. એક ગુણનું વર્ણન કરવું હોય તો અસંખ્ય સમયનો ઉપયોગ જોઈએ છે. મસ્તને અસંખ્ય સમયનો ઉપયોગ જોઈએ. પણ એના બદલે તર્ક કરવામાં આવે કે એક ગુણનું વર્ણન કરવા માટે એક સમય જ માત્ર જો એક સમયમાં વર્ણન કરી શકાતું હોય તો પણ સમય ઓછા પડે એટલા ગુણ છે. તો એક ગુણનું વર્ણન કરતા અસંખ્ય સમય એનું શું હોય એમ કહેવું. એટલે મોટલે પોટલે એમ કહી દે છે કે તારામાં બધું છે, જા તારામાં બધું છે, કઈ ખામી નથી તારામાં. અને પ્રયોજન એ છે, કાલે કહ્યું હતું કે ચોર તો ચોર છે, કેવો છે એની શું જરૂર છે? ઊંચો છે નીચો છે, કઈ નાતનો છે કઈ જાતનો છે, એ પ્રશ્ન જ ક્યાં છે? ચોર તો ચોર છે, એનું પ્રયોજન એટલું છે, જેવો હોય તેવો સોંપી દે પોલીસને. વગર જાય ઘરનું તાળું કોડ્યું છે, જેવો હોય છે એની અરે કાંઈ મતલબ છે? મતલબ જ નથી, એના ભંગેર સાધનનો મતલબ છે. પણ આત્મા જે છે એ આત્મા છે, એના અભેદ અભેદ સ્વરૂપ સાથે પ્રયોજન છે, એના ભેદાત્મક સ્વરૂપ સાથે કોઈ પ્રયોજન નથી. બધું અંદર છે, અંદર ઊંડે પ્રવેશ કરતા સમ્યક દર્શન થતા તારા નિધાંતને દેખાશે. અંદર ઊંડે પ્રવેશ કરતા અંતર્મુખ થઈને જ્યાં વ્યાપક વ્યાપક ભાવે સ્વાનુભવ કર્યો, સમ્યક દર્શન થયું, સ્વસંવેદન થયું, ત્યાં પોતાના અનંત ગુણ નિધાન છે એ દેખાય છે. એટલે અનુભવ વધારે થાય છે. દેખાય છે એટલે એવું નથી કે અનંતના અનંતના ભેદનું જ્ઞાન થઈ જાય છે, એવું નથી. અભેદ પણ અનંતનું જ્ઞાન થાય છે. અનંત અનંત ભેદો છે એનું અભેદ જ્ઞાન થાય છે. સર્વભેદોનું જ્ઞાન સદમસ્ત દશામાં થતું નથી. પોતાનું પોતાને વેદન, સ્વ એટલે પોતે, સમ્ય એટલે સારી રીતે સમ્યક પ્રકારે, વેદન એટલે અનુભવ. પોતાને પોતાનો સારી રીતે સમ્યક પ્રકારે અનુભવતો એને સ્વસંવેદન કહેવામાં આવે છે. એ સ્વસંવેદન છે. દેખાશે એનો અર્થ અહીંયા અનુભવાશે. દેખાશે એટલે આમ જેમ કોઈ નજરે જોડે છે ચક્ષુ ઇન્દ્રિયથી, એવી કલ્પના કરવા જેવી અનુભવાશે. તારા નિધાનનો, તારા અનંત ગુણ નિધાનનો તને અનુભવ થશે. અથવા એ અનુભવમાં વેદનનો કોઈ એવો અવર્ણનીય અનુભવ થશે કે જે આજ સુધી કોઈ કહી શક્યા નથી, અથવા માણીને કહેવાનું જેમાં સામર્થ્ય નથી. પણ તે સર્વનિધાનના પ્રગટંશને વિધિ, પ્રગટંશને પ્રગટ તર્યાદ અનુભવ છે. એ અહીંયા કેવળ જ્ઞાનમાં જેટલો અનુભવ છે એવો નથી, પણ આંશિક અનુભવ છે, આંશિક શુદ્ધિ છે, જેટલી શુદ્ધિ છે એટલો અનુભવ છે. ચોથા ભૂસ્થાન એટલે તે સર્વ નિધાનના પ્રગટ અંશને વેદી તું તૃપ્ત થઈશ. મોટી વાત એ છે કે તું તૃપ્ત થઈ જઈશ. તને પછી આ જોઈએ ને તે જોઈએ એ વાત રહેતી રહેશે નહીં, હું તૃપ્ત થઈ જઈશ. કે મારા અંદરના સુખના અનુભવથી મને તૃપ્તિ છે, અને એ તૃપ્તિને વશ મને કોઈ ચીજ પ્રત્યેની આકાંક્ષા નથી, આતુરતા નથી, કુતૂહલ નથી, કોઈનું આકર્ષણ મને નથી, એવી તૃપ્તિ એક ઉભી થશે. અલૌકિક તૃપ્તિ ઉભી થશે કે જે તૃપ્તિને વશ અનાદિની અતૃપ્ત દશા શાંત થશે, અને કોઈ પણ પ્રકારની બાહ્ય પદાર્થને વિશે આકાંક્ષા છૂટી જશે. પહેલે પગથિયે આ પરિસ્થિતિ છે, પહેલે દ્વિતીય અનુભવ ભલે આંશિક છે, તો પણ અનુભવમાં આવતો એવો જે પરમાત્મા તે પૂર્ણ છે, તે આંશિક નથી. એક ન્યાયે એને પૂર્ણ નિધાન મળ્યું છે, ભોગવ તો અલ્પ છે, નિધાન પૂરેપૂરું કબજામાં આવી ગયું છે, એનો પણ સંતોષ છે ને એની પણ તૃપ્તિ છે. એ જેટલું વેદન છે એટલે તૃપ્તિ છે, તો પણ અપૂર્ણ વેદન હોવાથી પૂર્ણ વેદન સિવાયને થંભી જવું, અટકી જવું, રોકાઈ જવું એ પ્રશ્ન નથી. અને જે અજ્ઞાન ભાવે અજ્ઞાન દશામાં જે અતૃપ્તિ હતી એ અતૃપ્તિનો પ્રકાર બની જાય છે, એ વાત પૂરી થઈ જાય છે. સર્વ નિધાનના પ્રગટ અંશને વિધિ હું તૃપ્ત થઈશ, વેદનથી તું તૃપ્ત થઈશ, અહીંયા વિચાર નથી પણ અમે તો અનુભવથી તૃપ્ત થઈશ. પછી પુરુષાર્થ ચાલુ જ રાખજે, આ તો ઉપદેશાત્મક વચનો છે એટલે એમ કહેવાય છે કે પછી પુરુષાર્થ ચાલુ જ રાખજે, અથવા સાધક પોતાના આત્માને પણ એમ કહે છે કે કોઈને ન કહેવું હોય તો તને સ્વાનુભવ થયો, તૃપ્તિ થઈ, પણ હવે પુરુષાર્થ ચાલુ રાખજે. તૃપ્તિ થઈ એટલે પુરુષાર્થ છોડી દેવાનો અને પ્રમાદ કરવાનો ક્યાંય પ્રકાર આવો એ પરિસ્થિતિ હોય શકે નહીં. જેને પૂર્ણ નિધાન જોયું એને પછી એમાંથી આંશિક ઓછું આવે એને પૂછાતું નથી. એ પૂર્ણ છે મારામાં છે તો એમ પણ મને ભોગવતો પણ પૂરેપૂરો હોય એવો મને અધિકાર છે, અને એ અધિકારમાં ઓછું પાલવતું નથી. એ તો પોતે પોતાને કહે છે એમ લઈ કે એ જીવ તું પુરુષાર્થ ચાલુ જ રાખજે. હવે તને પુરુષાર્થ કરવાની ગતિવિધિ સમજાઈ ગઈ અથવા અનુભવથી હાથમાં આવી ગઈ, એ અજાણી રીત અનંતકાળ અજાણ રહી કે જેને લઈને પરિભ્રમણ ઊભું રહ્યું, હવે એ ગુપ્ત રહસ્ય જો હાથમાં આવ્યું છે તો હવે પૂર્ણતા લીધે છૂટકો છે. ત્યાં સુધી પુરુષાર્થની દ્રષ્ટિએ વિરામ પામવાનો પ્રશ્ન રહેતો નથી. એમ સાધક પોતે પણ પોતાને માટે એમ જ નિશ્ચય કરે છે, એમ જ વિચારે છે અને એમ જ નિશ્ચય કરે છે કે જેથી પૂર્ણ નિધાનનો ભોગતા થઈ તું સદાકાળ પરમ તૃપ્ત તૃપ્ત રહીશ. જે તૃપ્તિ થઈ છે એ પણ આંશિક તૃપ્તિ છે, અહીંયા પરમ તૃપ્તિ છે, પૂર્ણ તૃપ્તિ છે. કે એ પુરુષાર્થ ચાલુ રહેવાથી તારી વધતી દશા થઈને અસંખ્ય સમયમાં પૂર્ણ થઈ જશે, એને માટે કોઈ અનંતકાળ લાગતો નહીં. સાધક દશા બે ચાર પાંચ ભોગ હોય તો પણ તે અસંખ્ય સમયથી વધારે સમય નથી, અને એમાં સંપૂર્ણ થઈ જશે. અનંત અનંતકાળના મહાસાગર પાસે અસંખ્ય સમય તો કાંઈ નથી, તેની કોઈ વિશેષ ગણના નથી કે આને કેમ વાર લાગે. એના ન્યાયો સમજવા, પરિસ્થિતિ સમજવા ગમે તેટલી ચર્ચા થાય, પણ એ અસમાધાનનો વિષય ન થવો જોઈએ કે કોઈ સાધકને જલ્દી થોડા પાવ થોડો પાવ લાગે છે એ જ બહુ ઉતારી હોય છે, તો કોઈ ચાર પાંચ છ બહુ ઉતારી હોય છે, એમ કેમ એને વધારે વાર લાગ્યો, કેમ તેત્રીસ આગળ ઇન્ડિયા, કેમ એકત્રીસ આગળ ઇન્ડિયા ઉપર જાય છે, એ પ્રશ્ન એના માટે. એ બધાનો કોઈ અંતર્મૂર્ત હોય તો પણ અસંખ્ય સમય છે, અને કોઈ થોડા ભાવ હોય અસંખ્ય સમયમાં જ સમાવેશ પામે છે. અનંત માને અનંતો પૂર્ણ ન થાય એને અનંત કહેવામાં આવે. અનંતો અર્ધપુંડો પરાવર્તન એ અનંત સમય નથી, એ અનંત સમય નથી, એનો અંત આવી જાય છે. અનંત તો તેને કહીએ કે જેનો અંત ના આવે તેને અનંત કહીએ. આ કાળમાં પૂર્ણ થવાતું નથી ને, તે થવાતું નથી, નથી થવાતું તે જાણવાનો વિષય છે. અહીંયા ક્યાં સદાય આ કાળમાં સાધકને આ ક્ષેત્રમાં રહેવું છે, આ કાળમાં તો આ ક્ષેત્ર વાળા માટે મર્યાદા છે, સાધકને કઈ આ આ ક્ષેત્રમાં રહેવાનું કોઈ આકર્ષણ કે મહત્વ છે
નહીં.
એટલે જે થોડો કાળ છે એ કાળનો પ્રવાહ અખંડ લઈને એમ ગણવામાં આવે છે કે પૂર્ણ થઈ જશે, અલ્પકાળમાં તો પૂર્ણ થઈ જશે, ભવાંતર થશે ને અહીંયા આ ક્ષેત્રમાં આ કાળમાં તો નહીં રહે એ વિચાર ગૌણ છે. કેમ કે એની સાથે એને કાંઈ જરા પણ મહત્વ નથી કે અહીંયા દેહ છૂટશે, મૃત્યુ થશે, તો એના કરતાં અહીંયા અહીંયા રહું તો સારું. એવું જે અજ્ઞાન દશામાં હોય છે તેવું જ્ઞાન દશામાં હતું, જ્ઞાન દશામાં તો હું કોઈ મરું નહીં તો સારું, આમ નામ જીવ તરો તો, પણ અહીંયા લાડવો છે હું તારે. આ કાળે આ ક્ષેત્રે વિષમતા વધી છે, શું વધી છે, વિષમતા વધી છે, દુઃખમ કાળ છે, દુઃખમ ઘણો ઘણો પાછો આવે છે, ઘણો દુઃખનો કાળ છે. પ્રાય સર્વ પ્રાણીઓ દુઃખી જોવામાં આવે છે, જ્ઞાનીને છોડીને બધા દુઃખી જોવામાં આવે છે. તો પણ જીવને મહત્વ હોય છે એટલે છોટું ગમતું
નથી, છે
આવી પરિસ્થિતિ છે. પરમ તૃપ્તિ નો વિષય લઈ લે છે સાથે સાથે અનેક જગ્યાએ વાત આવે છે. કોઈ પણ જ્ઞાની જયારે સાધન લઈને સાધક પ્રાણી વાત કરે છે ત્યારે સાધ્ય એવી જે પૂર્ણ દશા એ વાતને સીધી જ લઈ લે છે, કેમ કે એ ભાવનાથી ઉપડ્યા છે, એ ભાવનામાં હજી વર્તે છે, એટલે સીધી વાત એમને આવી જાય છે. ત્રણસો ને ચોરાશી થી 385 જીવે અનંત કાળમાં અનંત વાર બધું કર્યું, પણ પ્રથમમાં પ્રથમ કરવા યોગ્ય એક આત્માને ઓળખ્યો જે પહેલી જ વાત છે કે તું તારા સ્વરૂપનો નિર્ણય કર, ઓળખાણ કર. તમે લીધું 383 અજ્ઞાયક સ્વભાવ આત્માનો નિર્ણય કરો, નિર્ણય કરો, ઓળખાણ કરો, બે એક વાત છે. ઓળખાણ સિવાય આત્મ સ્વરૂપની ઓળખાણ સિવાય અનંત કાળમાં બીજું બધું અનંત વાર કર્યું છે, એક વાર નથી કર્યું. જેમ દીક્ષા ધારણ કરીને 11 અને 9 પૂર્વની લબ્ધિ સુધીનું જ્ઞાન અને 25 અને 28 મૂળની સુધીની નગ્ન દિગંબર દીક્ષાનું પ્રતિપાલન કેટલી વાર કર્યું, લાખ કરોડ અબજ નહીં એટલી બધી વાર કર્યું, અનંત વાર કર્યું છે. સંખ્યા છોડી દેવી પડે, અસંખ્યા છોડી દેવી પડે, અસંખ્યાતનો આંકડો છોડી દેવો પડે અને અનંતમાં જવું પડે એટલી વાર કર્યું છે, કેમ કે એનો ભૂતકાળ બહુ લાંબો છે. પણ એક આત્માને ઓળખો, તમામ શાસ્ત્રનો તાત્પર્ય આ છે, પહેલામાં પહેલું લક્ષ થવા અને તે એક ઓળખાણ થતા લક્ષ થાય છે, લક્ષ થઈ જાય છે, લક્ષ છૂટતું નથી, સંસ્કાર પડી જાય છે એ છૂટતા નથી. એટલે એ નથી દેવ ગુરુ શું કહે છે તે બરાબર જિજ્ઞાસાથી સાંભળીને હવે એમ કે છે અનંત કાળમાં અનંત વાર બધું કર્યું, એક આત્માને ન ઓળખ્યો તો હવે એને ઓળખવા માટે શું કરવું એમ કે છે. ન કર્યું તો ન કર્યું, સમજ્યા ત્યાંથી સવાલ હવે શું કરવું એ વાત છે. કેમ કે જે ગયો કાળ છે એ તો કઈ પાછો આવતો નથી, ગયો કાળ કદી પાછો આવતો નથી, એ તો એક સમજવાનો વિષય છે કે એને કેટલો કાળ ગુમાવ્યો. એટલા માટે કે હવે કાળ ગુમાવે નહીં, એટલા માટે બસ. દેવ ગુરુ શું કહે છે તે બરાબર જિજ્ઞાસાથી સાંભળીને કલમ મૂકી દે છે. સાંભળવાની એટલી વાત નથી લેતા, અપૂર્વ જિજ્ઞાસામાં આવીને તું સાંભળ, કે જે જિજ્ઞાસાથી તારા બધા રસઠંડા પડી જાય. એક વાર તો જિજ્ઞાસામાં એટલો ચડી જા કે જ્યાં સુધી જિજ્ઞાસા એ પ્રશ્નચિહ્ન છે, એ પ્રશ્નચિહ્નની પૂર્તિ ન થાય ત્યાં સુધી તમે ખાવા પીવું પહેરવું ઓઢવું એ કાંઈ તને ભાન રહે નહીં, ભાન ન રહે. બહુ ચિંતા થાય કે માણસને ભાન નથી રહેતી, બહુ ઉપાધિમાં આવવું પડે ત્યારે ભાવ તો ચીજ બહુ સારામાં સારી બનાવી હોય તો પણ એ શું ખાય છે એને ખબર ન હોય. ઘરવાળાને એમ થાય કે આ બહુ વખાણ કરે છે આ ચીજ ના, આજે આ ચીજ મૂકી છે પણ આ કઈ બોલતા કે પછી વેમ પડે હું બહુ વિચાર ચડી ગયા છું, ઉપાધિ કંઈક આવી પડી છે શું કેમ, કેવું સરસ બીનું છે તમને ભાવે છે એવું તો છે, હું તો એક અક્ષર બોલતા નથી, મકાનને અપેક્ષા રાખે. જો તમે દેહની ચિંતામાં એટલું થાય છે, નશ્વર એવા દેહની ચિંતામાં જે કોઈ તારો હગો નથી, એક પરમાણુ એ દેહમાંથી એક પરમાણુ પણ હગો નથી એની એટલી ચિંતા થાય છે, તો આત્માની ચિંતા પાછળ એક વાર ભૂલી જવાય પછી તો એ તો બહુ સંભવિત છે, એ તો સહેજે સંભવિત છે. અને એવી સ્થિતિમાં એની જિજ્ઞાસા હોવી, ઉપર ઉપરની જિજ્ઞાસા ઘણી વાર કરી કુતૂહલથી જાણવાની મહેનત કરી, ઘણા પ્રશ્નો પૂછ્યા, હું વાંચ્યું, હું પૂછ્યું, હું સાંભળ્યું, તો એથી કાંઈ ગયું, એ બધું અનંતવાર કરી ચૂક્યો છે. અનંતવારમાં બધું અનંતવારમાં આવી જાય છે પાછું, કેમ કે 11 અને 9 પૂર્વમાં કાંઈ બાકી નથી રહ્યું, ચર્ચા વાર્તા શ્રવણ વાંચન મનન ચિંતન બધું ઉપર ઉપરનું તો આવી જાય છે, પણ જે જિજ્ઞાસામાં આવવું જોઈએ ઓળખવા માટેની એ જિજ્ઞાસામાં પણ એક વાર પણ આવ્યો નથી. આમ પાછળ લઈએ કે એક વાર એકે વાર સુધી દર્શન થયું નથી, ત્યાંથી નીચે ચાલો તો એક વાર એને પોતાના સ્વરૂપની ઓળખાણ કરી નથી, ત્યાંથી નીચે ચાલો તો એને એક વાર ઓળખાણ કરવા માટે જે જિજ્ઞાસામાં આવવું જોઈએ એ જિજ્ઞાસામાં એ આવ્યો નથી. એ જિજ્ઞાસા જે એને આત્મભાવના સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી ઉત્પન્ન થવી જોઈએ એ ભાવનામાં પણ એ નથી. એ બંને પાત્રતાના મુદ્દા છે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અને જિજ્ઞાસા એ પાત્રતાના મુદ્દા છે, એ પાત્રતામાં આવ્યો નથી. અને પાત્રતા ઉત્પન્ન કરવા માટે કાંઈ પુરુષાર્થની જરૂર કે કાંઈ નહીં, એને તો અત્યારે મને મારા આત્માની જ જરૂર છે ને બીજી કોઈ જરૂર નથી, બસ આ જગ્યાએ આવું છે, કોઈ પણ સેકન્ડે આવી શકે. બધો પૂર્વ પર્યાયનો જેટલો પ્રકાર ગુજી ગયો હોય એની સાથે એને કાંઈ લેવા દેવા એવો પાત્રતામાં આવવાનો જે પ્રકાર છે એટલો પૂર્વ સગવડતા વાળો સુવિધા વાળો છે, આવે તો આગળનો રસ્તો સુગમ છે, ન આવે તો કઠણમાં કઠણ એ દુર્ગમ છે.
વાહિદેવ સુમંદર ભગવાન.